એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજના આ સત્રમાં આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે યુનો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સ્વ સુધારણાની દુનિયામાં થોડી હલચલ મચાવી રહ્યું છે. પુસ્તકનું નામ છે મી બટ બેટર અને લેખક છે ઓલ્ગા ખઝાન.
હા, અને આ વિષય ખરેખર અત્યારે બહુ જ પ્રસ્તુત છે. કોણે નથી પોતાની જાતને થોડી વધુ સારી બનાવવી, ખરું ને?
બિલકુલ, કદાચ વધુ કોન્ફિડન્સ જોઈએ કે સંબંધોમાં સુધારો.
હા, કે પછી કામમાં વધુ ફોકસ. પણ પેલી જૂની સલાહ હોય ને કે બસ મક્કમ રહો, પોઝિટિવ વિચારો, એ બધું કાયમ કામ નથી આવતું. સાચી વાત છે,
સાચી વાત. થોડો વખત ચાલે પછી પાછું એનું એજ.
બસ અહીંયા જ આ પુસ્તક મી બટ બેટર અલગ પડે છે. ઓલ્ગા ખઝાન એક નવો રસ્તો બતાવે છે, વિજ્ઞાન પર આધારિત અને વ્યક્તિગત અનુભવ પર પણ, વધુ વાસ્તવિક અને અગત્યનું ટકાઉ.
રસપ્રદ. આ વિજ્ઞાન આધારિત અભિગમની વાત કરી તમે, તો આ ઓલ્ગા ખઝાન છે કોણ? એમની ઓળખાણ શું? શું બેકગ્રાઉન્ડ છે એમનું?
ચોક્કસ. ઓલ્ગા ખઝાન છે ને એ ધી એટલાન્ટિક, જે અમેરિકાનું ઘણું જાણીતું અને પ્રતિષ્ઠિત મેગેઝિન છે, એના સ્ટાફ લેખક છે.
ઓકે.
અને એ મુખ્યત્વે આરોગ્ય, જેન્ડર અને સામાજિક વિજ્ઞાન આવા બધા ગહન વિષયો પર લખે છે. એમની પાસે પત્રકારત્વ અને મનોવિજ્ઞાન આ બંનેનું બેકગ્રાઉન્ડ છે, અને આ જ કોમ્બિનેશન એમને ખાસ બનાવે છે. કે ને,
એટલે એક બાજુ રિસર્ચ અને ફેક્ટ ચેકિંગની દ્રષ્ટિ,
હા, પત્રકાર તરીકેની,
અને બીજી બાજુ મનોવિજ્ઞાનની ઊંડી સમજ.
બરાબર. અને એમની ખાસિયત એ છે કે તેઓ અઘરા જટિલ વૈજ્ઞાનિક સંશોધનોને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે, વ્યવહારુ બનાવી દે છે.
એટલે ખાલી શું કરવું એમ નહીં, પણ શા માટે કરવું એ પણ સમજાવે.
એકદમ. અને કેવી રીતે કામ કરે છે એ પણ. અને સૌથી મજાની વાત એ છે કે તેઓ પોતે પણ આ પ્રયોગનો ભાગ બન્યા છે. પુસ્તકમાં એ પોતાના અંગત સંઘર્ષોની વાત કરે છે, ખાસ કરીને પેલી શરમાળ પ્રકૃતિમાંથી બહાર આવવાનો પ્રયાસ. એ બધું ખુલ્લા મને લખે છે.
ઓવા.
એટલે પુસ્તક ખાલી માહિતી નથી આપતું, પણ બહુ પ્રમાણિક અને આમ પ્રેરણાદાયક પણ લાગે છે. પેલી પત્રકારવાળી શંકાશીલતા પણ છે, એટલે પોપ સાયકોલોજીના દાવાઓને એમ જ નથી સ્વીકારી લેતા, પણ ચકાસે છે.
સરસ. એટલે નક્કડ વાત છે, હવાઈ કિલ્લા નથી. તો પછી પુસ્તકનો મુખ્ય સંદેશો શું ગણાય, આમ ટૂંકમાં કહેવું હોય તો?
જુઓ, પુસ્તકનો મુખ્ય પાયો જ એ છે કે તે પેલી વન સાઇઝ ફિટ્સ ઓલવાળી વાતને પડકારે છે. એટલે કે સ્વર સુધારણા માટે કોઈ એક જાદુઈ ફોર્મ્યુલા નથી જે બધા પર કામ કરી જાય.
મોટાભાગની સેલ્ફ હેલ્પ બુક્સ આવું જ કહેતી હોય છે, નહીં?
હા, ખઝાન કહે છે કે મોટાભાગની સલાહ આ જ ભૂલ કરે છે. આ પુસ્તક કહે છે કે સાચો, લાંબો ટક્યો બદલાવ મોટા ધડાકાભેર ફેરફારોથી કે કડક નિયમો પાડવાથી નથી આવતો.
તો કેવી રીતે આવે છે? અચ્છા,
આવે છે આપણી પોતાની સાયકોલોજી, આપણી વૃત્તિઓ, આપણી મર્યાદાઓ, એને સમજવાથી અને એની સાથે કામ કરવાથી, એની વિરુદ્ધ લડીને નહીં.
અચ્છા, વિરુદ્ધ નહીં પણ સાથે.
હા.
પુસ્તક નાના ક્રમિક ફેરફારો પર ભાર મૂકે છે, અને આ ફેરફારો વર્તણૂકલક્ષી મનોવિજ્ઞાન એટલે કે બિહેવિયરલ સાયકોલોજીના સિદ્ધાંતો પર અને વ્યૂહાત્મક સ્વજાગૃતિ પર આધારિત છે.
આ વાત રસપ્રદ છે, આપણી વૃત્તિઓ સાથે કામ કરવું. પણ આમાં વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી વિશે શું કહ્યું છે એ બદલી શકાય? કારણ કે સામાન્ય રીતે તો આપણે માનીએ છીએ ને કે માણસનો સ્વભાવ ન બદલાય.
બસ, આ જ આ પુસ્તકનો બીજો મોટો, કહી શકાય કે ક્રાંતિકારી વિચાર છે.
ખરેખર. હા,
પણ એમાં કોઈ જાદુ નથી હો. એના માટે વર્તણૂકીય વિજ્ઞાનના સિદ્ધાંતોનો વ્યવસ્થિત સતત ઉપયોગ કરવો પડે, અને અહીં જ પેલો એક્ટ એઝ ઇફનો સિદ્ધાંત બહુ મહત્વનો બની જાય છે.
એક્ટ એઝ ઇફ એટલે કે એમ જ વર્તો, એનો શું મતલબ? એનો મતલબ સરળ છે. આપણે જે ગુણ કેળવવા માંગીએ છીએ, દાખલા તરીકે આત્મવિશ્વાસ, તો એ ગુણ આપણી અંદરથી ફીલ થાય, એની રાહ જોયા વગર એ ગુણ ધરાવતી વ્યક્તિ જેવું વર્તન કરવાનું શરૂ કરી દેવું.
એટલે કે
આત્મવિશ્વાસુ લોકો કેમ વર્તે? સીધા બેસે, આંખમાં આંખ નાખીને વાત કરે, મીટિંગમાં પોતાનો મુદ્દો મૂકે. તો આપણે પણ એવું વર્તન અપનાવવાનું શરૂ કરવું, ભલે શરૂઆતમાં અંદરથી ડર લાગતો હોય. ખઝાન કહે છે કે સમય જતાં આ વર્તન જ આપણી અંદરની લાગણીઓ અને આપણી ઓળખને પણ અસર કરવા માંડે છે. ધ્યેય આપણી મૂળ જાતને ભૂંસી નાખવાનો નથી, પણ એનું વધુ અસરકારક, વધુ સંતોષકારક વર્ઝન બનવાનો છે. એટલે જ ટાઇટલ છે મી બટ બેટર, હું પણ સારો.
સમજાયું. એટલે ક્રિયા પહેલા લાગણી પછી, બરાબર?
એકદમ. તો આ પુસ્તક કોના માટે વધુ ઉપયોગી લાગે છે તમને?
મને લાગે છે કે જે લોકો પેલી ટિપિકલ સેલ્ફ હેલ્પ સલાહોથી કંટાળી ગયા છે કે નિરાશ થયા છે, અને જેમને પેલી ફટાફટ રિઝલ્ટવાળી વાતો પર શંકા છે, બરાબર, પણ ખરેખર પોતાની જાતમાં સુધારો લાવવા માગે છે, ટકાઉ સુધારો, જેઓ પોતાની જાતને ઊંડાણથી સમજવા અને વિજ્ઞાન આધારિત રસ્તા અપનાવવા તૈયાર છે, એમના માટે આ બહુ કામનું પુસ્તક છે.
સાચી વાત.
ચાલો હવે પુસ્તકના સ્ટ્રક્ચરમાં થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે ખઝાન બિગ ફાઇવ પર્સનાલિટી મોડલનો ઉપયોગ કરે છે, એ શું છે અને કઈ રીતે મદદ કરે છે?
હા, બિગ ફાઇવ છે ને એ સાયકોલોજીમાં વ્યક્તિત્વના પાંચ મુખ્ય પરિમાણોનું એક સ્વીકૃત મોડેલ છે. એને ટૂંકમાં ઓશિયન પણ કહેવાય.
ઓશિયન.
હા, ઓ એટલે ઓપનનેસ ટુ એક્સપિરિયન્સ, નવા અનુભવો માટે ખુલ્લાપણું. સી એટલે કોન્શિયસનેસ, જવાબદારી, કર્તવ્યનિષ્ઠા. ઈ એટલે એક્સ્ટ્રોવર્ઝન, બહિર્મુખતા. એ એટલે અગ્રીએબલનેસ, સહમતતા, મળતાવડાપણું. અને એન એટલે ન્યુરોટિસિઝમ, ભાવનાત્મક અસ્થિરતા. કે
ઓકે, ઓશિયન.
ખઝાન આ પાંચે પાસાઓનો ઉપયોગ કરીને સમજાવે છે કે આપણે આ દરેક પાસામાં નાના નાના પણ અર્થપૂર્ણ ફેરફારો કેવી રીતે લાવી શકીએ.
સરસ. તો એક પછી એક વાત કરીએ. શરૂઆત એક્સ્ટ્રાવર્ઝન એટલે કે બહિર્મુખતાથી કરીએ. લેખકનો પોતાનો અનુભવ છે આમાં, ખરું ને?
હા, ચોક્કસ. ખઝાન પોતે કહે છે કે એ બહુ શરમાળ હતા, અંતર્મુખી. એટલે વધુ બહિર્મુખી બનવા માટે એમણે પેલો એક્ટ એઝ ઇફ સિદ્ધાંત બહુ સભાનપણે વાપર્યો.
શું કર્યું એમણે?
એમણે ઇમ્પ્રૂવ કોમેડી ક્લાસ જોઈન કર્યા, જાણી જોઈને પાર્ટીઓ યોજવાનું શરૂ કર્યું, અજાણ્યા લોકો સાથે વાત કરવાના મોકા ઊભા કર્યા. શરૂઆતમાં તો આ બધું બહુ અઘરું લાગ્યું, એમણે લખ્યું છે, એકદમ કૃત્રિમ, અસ્વસ્થતા થાય એવું.
સમજી શકાય એવું છે.
પણ એમણે ચાલુ રાખ્યું અને ધીમે ધીમે પેલું બહિર્મુખી વર્તન એમના માટે વધુ ને વધુ સહજ બનતું ગયું અને એની અસર અંદરની લાગણીઓ પર પણ પડી. શીખ એ જ છે કે વર્તન પહેલાં આવી શકે, લાગણી એને અનુસરે છે. રાહ જોવાની જરૂર નથી.
એટલે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે ભલે અઘરું લાગે. સારું. બીજો મુદ્દો ન્યુરોટિસિઝમ, જે નકારાત્મક લાગણીઓ સાથે જોડાયેલો છે, ચિંતા, મૂડ સ્વિંગ્સ, આને કેવી રીતે હેન્ડલ કરવું? પુસ્તકમાં શું ઉપાય છે?
હા, આ બહુ કોમન સમસ્યા છે. ખઝાન અહીંયા કોગ્નેટિવ બિહેવિયરલ થેરપી એટલે કે સીબીટી જેવી પાવરફુલ અને સાયન્ટિફિકલી પ્રૂવન ટેકનિક્સની વાત કરે છે.
સીબીટી એ શું છે?
સીબીટી આપણને આપણા નકારાત્મક, અતાર્કિક વિચારોને ઓળખતા શીખવે છે, પછી એ વિચારોને પડકારતા અને એની જગ્યાએ વધુ વાસ્તવિક, વધુ હેલ્પફુલ વિચારો મૂકતા શીખવે છે.
દાખલા તરીકે
નાની ભૂલ થાય અને મનમાં તરત વિચાર આવે કે હું તો સાવ નકામો નકામી છું, તો સીબીટી શીખવે કે આ વિચારને ચકાસો, શું આ હંમેશા સાચું છે, શું પુરાવા છે, અને પછી એને બદલો. જેમ કે ઓકે, મેં ભૂલ કરી પણ એમાંથી હું શીખી શકું છું.
વિચારવાની પેટર્ન બદલવાની વાત છે,
બરાબર. આ સિવાય માઇન્ડફુલનેસ એટલે કે વર્તમાન ક્ષણમાં ધ્યાન આપવાની પ્રેક્ટિસ, ગ્રેટિટ્યૂડ જર્નલિંગ એટલે કે રોજ જેના માટે આભારી હોઈએ એ લખવું, અને એક્સપોઝર થેરેપી એટલે કે જેનાથી ડર લાગતો હોય એનો ધીમે ધીમે સામનો કરવો. આ બધી ટેકનિક્સ પણ ભાવનાત્મક સ્થિરતા લાવવામાં મદદ કરે છે.
અને આ બધું કામ કરે છે એનું કારણ?
એનું કારણ છે ન્યુરોપ્લાસ્ટિસિટી. આપણું મગજ સ્થિર નથી. આપણા અનુભવો અને વર્તનથી એ સતત બદલાતું રહે છે, નવા કનેક્શન્સ બનાવતું રહે છે.
વાહ, એટલે મગજ પણ બદલાઈ શકે છે. સરસ. હવે ત્રીજું, એગ્રીએબલનેસ, સહમત થવાની વૃત્તિ. મળતાવડું હોવું તો સારું જ ગણાય ને, એમાં શું તકલીફ?
હા, સામાન્ય રીતે તો ફાયદો જ છે. લોકો પસંદ કરે, સંબંધો સારા રહે, ટીમવર્ક સારું થાય. પણ જો આ વૃત્તિ વધુ પડતી હોય તો મુશ્કેલી થઈ શકે.
કેવી રીતે?
જેમ કે બીજાને ખોટું ના લાગે એટલે પોતાની જરૂરિયાત જતી કરવી, ઝઘડો ટાળવા માટે ચૂપ રહેવું, પોતાની બાઉન્ડરી સેટ ના કરી શકવી, ના કહેતા ખચકાવું.
હા, આ તો થાય છે ઘણા લોકો સાથે.
ખઝાન કહે છે કે અમુક સિચ્યુએશન્સમાં, જેમ કે સેલરી નેગોસિએશનમાં કે કોઈ આપણો ફાયદો ઉઠાવી રહ્યું હોય ત્યારે, થોડું ઓછું એગ્રીએબલ થવું જરૂરી છે. પોતાની વાત સ્પષ્ટતાથી અને દ્રઢતાથી મૂકવી પડે.
એટલે અપ્રિય બનવાનું?
ના, એવું નહીં, પણ પરિસ્થિતિજન્ય સહમતતા કેળવવાની. મતલબ કે ક્યારે નમ્ર રહેવું અને ક્યારે પોતાની વાત મક્કમતાથી કહેવી, એ સમજવું અને એ પ્રમાણે વર્તવું.
આ બહુ અગત્યનું છે, સિચ્યુએશનલ અગ્રીએબલનેસ. ઓકે, ચોથું પાસું કોન્શિયસનેસ, શિસ્ત, ઓર્ગેનાઇઝેશન, જવાબદારી. આમાં ઘણા લોકો સ્ટ્રગલ કરે છે, એનું શું?
હા, અને કોન્શિયસનેસ તો જીવનના ઘણા ક્ષેત્રોમાં સફળતા સાથે સીધું જોડાયેલું છે. ભણતર, કરિયર, હેલ્થ.
તો આને કેવી રીતે સુધારાય? વધુ ઈચ્છાશક્તિથી?
ના, ખજાને એવું નથી કહેતા. એ ફક્ત વધુ મહેનત કરો પર નથી અટકતા. એ આદત બનાવવાની પાછળનું વિજ્ઞાન સમજાવે છે.
ઓકે, જેમ કે?
જેમ કે એકદમ સ્પષ્ટ અને માપી શકાય એવા ગોલ સેટ કરવા, પછી ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ટેન્શન્સ બનાવવા. એટલે કે અગાઉથી નક્કી કરવું કે જો એક્સ થશે તો હું વાય કરીશ. દાખલા તરીકે, જો હું સાંજે 5 વાગે ઘરે આવીશ તો તરત જ શૂઝ પહેરીને 15 મિનિટ વોક પર જઈશ.
અચ્છા, પ્લાનિંગ.
હા, મોટા ગોલને નાના મેનેજેબલ સ્ટેપ્સમાં તોડવા. પછી કમિટમેન્ટ ડિવાઇસ વાપરવા, જેમ કે મિત્ર સાથે મળીને કસરત કરવાનું નક્કી કરવું. અને સૌથી અગત્યનું, આપણું પર્યાવરણ, આપણી આસપાસની જગ્યા એવી રીતે ગોઠવવી કે સારી આદતો સહેલી બને.
પર્યાવરણ કેવી રીતે?
જેમ કે સવારે જેમ જવું હોય તો રાત્રે જ કપડાં કાઢી રાખવા, હેલ્ધી ખાવું હોય તો ફ્રીજમાં ફળ અને શાકભાજી સામે રાખવા, સ્ટડી ટેબલ ક્લિયર રાખવું. મતલબ કે ખાલી ઈચ્છાશક્તિ પર ભરોસો કરવાને બદલે સ્માર્ટ સિસ્ટમ અને સપોર્ટિવ એન્વાયરમેન્ટ બનાવવું વધુ અસરકારક છે.
એટલે વિલ પાવર નહીં, સ્ટ્રેટેજી. સમજાયો. અને છેલ્લું પાસું ઓપનનેસ ટુ એક્સપિરિયન્સ, નવા અનુભવો માટે ખુલ્લાપણો, જિજ્ઞાસા, ક્રિએટિવિટી. આ કેવી રીતે વધારાય?
ઓપનનેસ એટલે નવા વિચારો, કળા, લાગણીઓ, અનુભવો, આ બધા પ્રત્યે એક પ્રકારની ખુલ્લી દ્રષ્ટિ અને જિજ્ઞાસા. જે લોકોમાં આ વધુ હોય એ વધુ ક્રિએટિવ અને ઇન્ટેલેક્ચ્યુઅલી ક્યુરિયસ હોય છે.
તો આને વધારવા શું કરવું?
ખઝાન સૂચવે છે કે આપણે આપણી રૂટીનમાંથી બહાર નીકળવું જોઈએ, કંઈક નવું ટ્રાય કરો. જેમ કે કોઈ અજાણી જગ્યાએ ફરવા જવું, નવી ભાષા શીખવી, જે પ્રકારનું મ્યુઝિક નથી ગમતું એ સાંભળી જોવું, અલગ વિચારધારાવાળા લોકો સાથે વાત કરવી, આદર સાથે.
કમ્ફર્ટ ઝોનની બહાર જવું.
હા, આવા અનુભવો આપણા મગજમાં નવા ન્યુરલ કનેક્શન્સ બનાવે છે. આપણે વિચારવાની ક્ષમતાનો વ્યાપ વધે છે, કોગ્નિટિવ ફ્લેક્સિબિલિટી વધે છે. એટલે કે બદલાતી પરિસ્થિતિઓ અને નવા વિચારો સાથે એડજસ્ટ થવાની ક્ષમતા વધે છે.
ખૂબ સરસ. આ પાંચેય પાસાઓની વાત પરથી લાગે છે કે પુસ્તકનો છેવટનો સાર એ જ છે કે બદલાવ શક્ય છે, પણ એ ધીરજ અને મહેનત માગી લે છે. અને એમાં આપણી જાતને ભૂંસી નથી નાખવાની, પણ આપણી ક્ષમતાઓનો વિસ્તાર કરવાનો છે.
એકદમ બરાબર કહ્યો. તો હવે જો આપણે આખા પુસ્તકના મુખ્ય વિચારો, જે કી મેસેજીસ છે, એને અલગ તારવીએ તો?
હા, એ જરૂરી છે. મને લાગે છે પહેલો અને સૌથી ફંડામેન્ટલ મેસેજ તો એ જ છે કે વ્યક્તિત્વ સ્થિર નથી, એને બદલી શકાય છે. આ પોતે જ કેટલી મોટી વાત છે. આપણે પેલું હું તો આવો જ છું વાળો લેબલ કાઢી શકીએ છીએ.
સાચી વાત. બીજો મુખ્ય સંદેશ છે પેલો એક્ટ એઝ ઇફનો સિદ્ધાંત, કે વર્તન આપણી ઓળખ અને લાગણીઓને આકાર આપે છે. અંદરથી બદલાવ લાવવો હોય તો ઘણીવાર શરૂઆત બહારની ક્રિયાથી કરવી પડે છે. કોઈ સ્કિલ શીખવી હોય કે ડર દૂર કરવો હોય તો બસ નાનું પગલું ભરીને શરૂ કરી દો.
ત્રીજો મુદ્દો મને એ બહુ ગમ્યો કે ઝડપી જાદુઈ ઉપાયો પાછળ ભાગવાને બદલે વિજ્ઞાન, પ્રયોગ અને ધીરજ પર ફોકસ કરવું. પુસ્તક પુરાવા આધારિત રસ્તાઓ બતાવે છે. આપણે જાતે નાના પ્રયોગો કરી શકીએ, જોઈ શકીએ કે શું કામ કરે છે, શું નહીં, અને એ પ્રમાણે આગળ વધી શકીએ.
ચોથો મુદ્દો, જે ખૂબ પ્રેક્ટિકલ છે, ખાલી ઈચ્છાશક્તિ પર આધાર રાખવાને બદલે સિસ્ટમ, પર્યાવરણ અને સ્ટ્રેટેજી પર ધ્યાન આપવું. સફળતા માટે ખાલી મક્કમ મન પૂરતું નથી. સ્માર્ટ સિસ્ટમ્સ બનાવી, જેમ કે ઓટોમેટિક પૈસા બચાવવા, કે પછી ભણવા માટે ચોક્કસ ટાઈમ સ્લોટ નક્કી કરવો એ લાંબા ગાળે વધુ પરિણામ આપે છે.
અને પાંચમો, જે કદાચ સૌથી અઘરો પણ એટલો જ જરૂરી છે, આખી પ્રોસેસમાં સેલ્ફ કમ્પેશન, એટલે કે સ્વકરુણા રાખવી. જ્યારે આપણે કંઈક સુધારવા જઈએ અને ભૂલ થાય, જે થવાની જ છે, ત્યારે પોતાની જાતને ભાંડવાને બદલે સમજણ અને દયા રાખવી, ભૂલોને શીખવાની તક ગણવી, ફાઇનલ રિઝલ્ટ નહીં.
આ પાંચેય મુદ્દા ખરેખર બહુ મહત્વના છે અને પુસ્તકમાં કેટલાક વાક્યો પણ એવા છે જે આ વિચારોને એકદમ ધારદાર રીતે મૂકે છે.
હા, એવા કેટલાક યાદગાર કોટ્સ જેવા વિચારો પર વાત કરીએ. કોઈ ખાસ જે તમને બહુ ગમ્યું હોય?
મને આ બહુ ગમ્યું. વ્યક્તિત્વ બદલવું એટલે કોઈ નવું બની જવું નહીં, પરંતુ તમારી પ્રતિક્રિયાઓની શ્રેણીને વિસ્તૃત કરવી. મતલબ કે આપણે વધુ ફ્લેક્સિબલ બનીએ છીએ, વધુ સારી રીતે રિસ્પોન્ડ કરી શકીએ છીએ, પણ આપણું મૂળ એસેન્સ નથી ગુમાવતા.
અને આ પણ એટલું જ દમદાર છે. તમારી વ્યક્તિત્વ બદલવાનો સૌથી વિશ્વસનીય માર્ગ એ છે કે પહેલા તમારું વર્તન બદલો. પ્રામાણિકતાની લાગણીઓ પાછળથી આવશે, તે માર્ગદર્શન નહીં આપે. આ સીધું એક્ટ એઝ એફના મહત્વ પર ભાર મૂકે છે, બહુ પાવરફુલ.
અને પેલું ઈચ્છાશક્તિ વિશેનું વાક્ય પણ વિચારવા જેવું છે. સમસ્યા ઈચ્છાશક્તિના અભાવની નથી, સમસ્યા એ છે કે આપણે તેના પર વધુ પડતો આધાર રાખી રહ્યા છીએ. આ સીધું યાદ અપાવે છે કે સ્ટ્રેટેજી અને સિસ્ટમ કેટલી જરૂરી છે.
અને સ્વકરુણા માટે આ સ્વકરુણા એ સ્વભોગવિલાસ નથી, તે સ્વબચાવ છે. પોતાની પર દયા રાખવી એ નબળાઈ નથી, પણ ટકી રહેવા અને શીખવા માટે જરૂરી છે.
છેલ્લે એકદમ પ્રેક્ટિકલ વાત. શ્રેષ્ઠ સ્વ સુધારણા યોજના તે છે જેનું તમે ખરેખર પાલન કરશો, તે નહીં જે કાગળ પર સંપૂર્ણ દેખાય છે. મતલબ કે નાના ટકાઉ પગલા અને પ્રયોગશીલતા પર ફોકસ કરો.
આ બધા વિચારો બહુ ઇન્સ્પાયરિંગ છે. પણ પેલો કહેવાય ને, મિલિયન ડોલર ક્વેશ્ચન, સામાન્ય માણસ આ બધું રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડે?
ઓફિસમાં, ઘરમાં, સંબંધોમાં.
બહુ સારો સવાલ. ચાલો થોડા પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. ધારો કે પ્રોફેશનલ લાઈફમાં કોઈ વ્યક્તિ અંતર્મુખી છે, મીટિંગમાં બોલતા સંકોચાય છે, તો એ એક્ટ એઝ ઇફ વાપરીને નક્કી કરે કે હું દર મીટિંગમાં ઓછામાં ઓછો એક સવાલ પૂછીશ કે કોમેન્ટ કરીશ, ભલે શરૂઆતમાં ગભરામણ થાય. અથવા કોઈ કર્મચારી બહુ નાઇસ છે એટલે બધા એને કામ સોંપી દે છે, તો એ ના કહેવાની પ્રેક્ટિસ કરે, પોતાની બાઉન્ડરી સ્પષ્ટ કરે. એગ્રીએબલનેસ, કામ વધુ સારી રીતે કરવા માટે પેલી કોન્શિયસનેસવાળી ટિપ્સ, ટાઈમ મેનેજમેન્ટ, ટુ ડુ લિસ્ટ એ અપનાવે.
અને પર્સનલ રિલેશનશિપ્સમાં ત્યાં પણ કામ લાગે. ધારો કે કોઈ પાર્ટનર નાની નાની વાતે બહુ ચિંતા કરે છે, ન્યુરોટિસિઝમ, તો એ સીબીટી ટેકનિક શીખીને પોતાના નેગેટિવ વિચારોને ચેલેન્જ કરતા શીખે. સંબંધમાં થોડી સ્પેસ કે નવીનતા લાવવી હોય તો ઓપનનેસ વધારી શકાય. સાથે મળીને કંઈક નવું શીખવું, નવી જગ્યાએ ફરવા જવું.
અને મેન્ટલ હેલ્થ માટે
ચોક્કસ. એન્ઝાયટી, સ્ટ્રેસ કે થોડી ઉદાસી હોય તો માઇન્ડફુલનેસ, ગ્રેટિટ્યૂડ, સીબીટી જેવી ટેકનિક્સ ઘણી મદદ કરી શકે. કોઈને એમ લાગતું હોય કે જીવનમાં સ્ટક થઈ ગયા છે, કંટાળો આવે છે, તો ઓપનનેસ વધારવા માટે નવા શોખ, નવી એક્ટિવિટીઝ, એનાથી નવી એનર્જી આવી શકે છે.
એટલે મૂળ વાત એ છે કે આને કોઈ મોટા ટાસ્ક તરીકે નહીં, પણ સ્કિલ બિલ્ડિંગ તરીકે જોવું.
એકદમ. જેમ ડ્રાઇવિંગ શીખીએ, કુકિંગ શીખીએ, એમ આપણે વધુ ઓર્ગનાઇઝ્ડ બનતા, વધુ કોન્ફિડન્ટ બનતા કે વધુ શાંત રહેતા પણ શીખી શકીએ છીએ. બસ ધીરજ અને પ્રેક્ટિસ જોઈએ.
આખી ચર્ચા ખરેખર બહુ જ ઉપયોગી રહી. મારા માટે પર્સનલી બે મુખ્ય ટેકઅવે છે. એક તો એ કે પરિવર્તન શક્ય છે, એ વિચાર જ બહુ રાહત આપે છે, અને એના માટે આપણી જાતને સંપૂર્ણપણે નકારી નથી દેવાની. અને બીજું, પેલી નાના પ્રયોગોવાળી વાત, પરફેક્શનની રાહ જોયા વગર શરૂ કરો.
મારા માટે એ સૌથી મોટો ટેકઅવે સ્વકરુણાનો છે. આપણે પોતાની જાત સાથે બહુ કડક થઈ જઈએ છીએ, ખાસ કરીને જ્યારે કંઈક ધાર્યું ના થાય. એ સમજવું કે પોતાની પર દયા રાખવી એ નબળાઈ નથી, પણ આગળ વધવા માટે જરૂરી છે, એ બહુ મહત્વનું લાગ્યું. અને હા, પેલી સ્ટ્રેટેજી અને એન્વાયરમેન્ટવાળી વાત પણ, ખાલી વિલ પાવર પર બધો ભાર નહીં.
અને શ્રોતાઓ માટે આપણે એક વિચાર મૂકીને જઈએ. જો આપણે એ સ્વીકારીએ કે આપણું વ્યક્તિત્વ અને વર્તન બદલી શકાય છે અને દરેકનો રસ્તો અલગ હોઈ શકે છે, તો શું આ સમજ આપણે શિક્ષણ, બાળકોનો ઉછેર કે પછી ઓફિસમાં લોકોના ડેવલપમેન્ટને જે રીતે જોઈએ છીએ એને બદલી શકે? શું આપણે બધા માટે એક જ માપને બદલે વ્યક્તિગત જરૂરિયાતો અને સ્ટ્રેન્થ પર વધુ ધ્યાન આપી શકીએ, વધુ સહાનુભૂતિથી?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.